તારીખ 1/5/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 29.
યથાર્થ યોગ્યતા કેવી હોવી જોઈએ, જે યોગ્યતા એનું માર્ગ પ્રાપ્તિનું કારણ થાય અથવા જ્ઞાન પ્રાપ્તિનું કારણ થાય, એ પ્રકરણ આ પ્રકરણમાં એ વિષય આ પ્રકરણનો પહેલો વિભાગ છે. ત્યાંથી વિષય છે કે એવી યોગ્યતાને રોકનારા અથવા માર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક કારણો, અવરોધરૂપ પરિણામ કેવા કેવા છે, કે જે પ્રયોજનના લક્ષ્ય જાણવા યોગ્ય છે અને પોતાના પરિણામમાં મેળવીને મેળવણી કરીને હોય તો દૂર કરવા યોગ્ય છે. અહીંયા વિષય ચાલે છે પ્રતિબંધક કારણો, પ્રતિબંધકનો વિષય ચાલે છે. એમાં જીવ જ્ઞાની પુરુષથી દૂર રહે છે, જીવને જ્ઞાનીનું સમીપન થતાં રોકે છે, એવા કેટલાક પરિણામો છે. એ પ્રકારના પરિણામો હોવા યોગ્ય નથી, એક વિષય નેતા. તો મૂળ કારણ એ છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ ન થાય તો તે જ્ઞાની પુરુષનું સમીપણ પણ ન થાય. જ્ઞાની પુરુષનું સમીપણ ક્યારે થાય કે એની ઓળખાણ થાય ત્યારે. એ ઓળખાણ નહીં થવાના પ્રતિબંધક કારણોમાં ત્રણ કારણ લીધા અહીંયા જે આપણે પહોંચ્યા છીએ, કે એક તો હું સમજું છું એવા પોતાની સૂક્ષ્મરૂપ સમજણ ઉપર જેનું વજન વધારે છે, કે જેને લઈને પોતાની સમજણ અનુસાર જ્ઞાનીને તોળે છે, જ્ઞાનીના વચનોની તુલના કરે, એવો જે પ્રકારનો અહંભાવ છે, સૂક્ષ્મ જ્ઞાનનો અહંભાવ, કોઈને સ્થૂળ હોય તો કોઈને સૂક્ષ્મ હોય, તો પણ સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકાર જ્ઞાની પુરુષની ઓળખાણ થતાં રોકે છે અને તેથી એનું સમીપ પણ થઈ શકતું નથી. બીજું કારણ એ હતું કે કોઈ લૌકિક કારણ સાથે, લોક ભય, અપમાન ભય, કીર્તિ ભય, એવું કોઈ કારણ હોય જેને લઈને જ્ઞાનીનું સમીપણ ન કરવામાં આવે તો એ પણ યોગ્યતાનું બાધક કારણ થાય છે. અને એ સિવાય ગ્રંથ સંબંધીની જાણ પણ અથવા એ સંબંધીની પોતાની મોટાઈ, મહત્તા અથવા કુળ અથવા સંપ્રદાયની પરંપરાની ક્રિયાકાંડનો આગ્રહ, આ પરંપરાની ક્રિયાકાંડનો આગ્રહ, ક્રોડરમૃજી તો આ વિષયમાં સ્પષ્ટ કરે છે કે જે પરંપરા ચલાવવા અર્થે ગ્રંથ વાંચન કરે છે તે યથાર્થ વક્તા નથી, તે મિથ્યાત્મને પોષક. અમારે દિગંબરની પરંપરા ન ચલાવતી પ્રશ્ન આ થાય. અમારી દિગંબરની પરંપરા તો આવી છે, અમારામાં બધું આ વિચારવા જેવું બહુ સ્પષ્ટ લખ્યું છે. તારો ગ્રંથ વાંચનનો, સત્શાસ્ત્ર વાંચનનો તારો અભિપ્રાય પરંપરા ચલાવવાનો ન હોવો જોઈએ, પણ તારા પરિણામમાં આત્મવિશુદ્ધિ થાય એ અભિપ્રાયની એ ધ્યેય છે ગ્રંથ વાંચન, નહીં કે પરંપરા ચલાવવા. નહીતર પરિણામ ઉલટું આવશે, સુલટું નહીં આવે પણ ઉલટું પરિણામ આવશે. મિથ્યાત્વ આવશે, મિથ્યાત્વનું પોષણ થશે, મિથ્યાત્વ ગ્રહશે. પરંપરા અથવા ક્રિયાકાંડ અથવા રૂઢિનો આગ્રહ રહ્યા કરે છે વગેરે કારણો જીવને જ્ઞાનીનું સમીપણું થતા રોકે છે. એ પરંપરા અને જ્ઞાનીના વર્તમાન કાર્યની સાથે એને મેળ ન ખાય તો એ પરંપરાનો આગ્રહ એવો રાખે અને જ્ઞાનીની સમીપ ન જઈ શકે. આવી પણ પરિસ્થિતિ આ સંબંધમાં પેરેગ્રાફ નીચે લીધો, એટલે આ પ્રકરણના વિષયમાં શ્રીમદ રાજચંદ્રજી પત્રાંક 526માં કહે છે કે 526 નંબરનો આ પત્ર છે, જ્ઞાનામૃતમાં આ પત્ર ઉદ્ધરણ કરેલો છે, સંપાદન કરેલો છે, કે જીવ જો વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. જીવ જો વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કદાચિત કલ્યાણ થાય અથવા કદાચિત કલ્યાણ ન પણ થાય એમ નહીં, પણ કદાચિત કલ્યાણ ન થાય એનું ફળ સ્પષ્ટ છે એમ કહે છે. વંચના બુદ્ધિ એટલે વંચના બુદ્ધિનો અર્થ કરે છે. સામાન્ય રીતે રૂઢિ અર્થ છે વંચનાનો અર્થ છેતરવું છે. અહીંયા એ રૂઢિ અર્થ એટલો જ લાગુ પડે છે કે ત્યાં આત્મા પોતાની જાતને છેતરે છે અથવા પોતે પોતાથી છેતરાય છે, ઠગાય છે, એવી જે કોઈ બુદ્ધિની પ્રવૃત્તિ, બુદ્ધિનો પ્રકાર, તેને અહીંયા વંચના બુદ્ધિ કહી શકાય. જીવ જો વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચના બુદ્ધિ એટલે સત્સંગ સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં, અર્થાત એવી મહાત્મ બુદ્ધિનો અભાવ, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા લઘુતા વિચારે અમહાત્મ બુદ્ધિ નહીં, તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. અહીંયા વિચારવા યોગ્ય વિષય એટલો છે કે સત્સંગ અથવા સદગુરુ સત્પુરુષ જ્ઞાનીને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં. એટલે શું છે, એમ ન કહ્યું કે આ મહાત્મ બુદ્ધિના બદલે અવર્ણવાદ કરે છે એવી વાત નથી કીધી, એને વંચના બુદ્ધિ નથી કીધી, કેમ કે જે અવર્ણવાદ કરે છે એ તો સીધો જ વિરોધ કરે છે. પણ જે મહાત્મ બુદ્ધિ ઓળખાણ આવીને જેટલી હદે થવી જોઈએ એના બદલે એમાં અલ્પત્વ રહે છે તો ત્યાં જીવ ઠગાય છે, છેતરાય છે, કે અમારી ભક્તિ છે અમે માનીએ છીએ, નથી માનતા એવું નથી, વિરોધ અમે કરતા નથી, માનીએ છીએ, તમારી ભક્તિ કદાચ વધારે હશે, અમારી ભક્તિ કદાચ ઓછી છે, પણ છે તો ખરી. એટલે કાંઈક પણ છે, આ મારું વલણ કાંઈક પણ બરાબર છે, એવો જે પ્રકારમાં એને જે સમીપતા કેળવવી જોઈએ એ સમીપતા એ કેળવી શકતો નથી, અથવા જે ઓળખાણ એને થવી જોઈએ તે ઓળખાણ એને થતી નથી, કે જેને લઈને એના પ્રમાણમાં જે મહાત્મા ઉત્પન્ન થવું જોઈએ એ ઉત્પન્ન થતું નથી. ત્યારે જીવ છેતરાઈ જાય છે, એનું નામ અહીંયા વંચના બુદ્ધિ એવું નામ પાડ્યું છે. આ મોટો પેરેગ્રાફ છે 276 પાને. મોટો પેરેગ્રાફ છે ને, એમાં 2, 2, 4 અને 6 લીટી. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી છે, મળે છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતમે પરમાત્માને, કોઈમાં 225 છે પત્રાંક નંબર, કે મથાળું બાંધ્યું છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મા, 225 છે. હા, 225માં એક પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ છોડીને 4 પેરેગ્રાફ મોટો પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફની 6 લીટી મળે છે. વાંચો. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે નિજ પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી ઓળખાણ વિના, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય. શું કીધું? સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનરૂપ પરમાત્માની, તેને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી છેલ્લી હદની ભક્તિ લઈ લીધી, એક લયે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે. શાસ્ત્ર લક્ષ એટલે એવો શાસ્ત્રોનો હેતુ છે, સત્શાસ્ત્રોનો આવો હેતુ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે. શું કહે છે? પરમાત્મા મારા માટે આ પરમાત્મા દેહ ધારણ કરીને અહીંયા આવ્યો છે, એમ ભૂલ છે. એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. આ ભક્તિનો વિષય અહીંથી શરૂ થાય છે, નહીંતર બધી નામ માત્ર ભક્તિ છે અથવા દેખાવ માત્ર ભક્તિ છે, કે જે ભક્તિ વંચના બુદ્ધિ એ હોવાથી જીવ છેતરાઈ જાય છે, અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિરૂપ હોય છે. આના ઉપર આત્મ આવા ગંભીર આશયથી એમ કહે છે, બોલો, જે ભગવદ્ ગીતામાં આપ્યો છે એ લક્ષ્ય એ આપણે કાઢી નાખીએ. અધિક શું કેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા, જૈનમાં પણ પંચપરમેષ્ટી મંત્રમાં નમો અરિહંતાણં પદ પછી સિદ્ધને નમસ્કાર. અનાદિ જે નમસ્કાર મંત્ર છે, જેની રચના કોઈએ કરી નથી, જે અનાદિથી છે એટલે કોઈએ કરી નથી, તેમાં શા માટે પહેલા અરિહંત પદને નમસ્કાર કર્યો અને પછી સિદ્ધ પદને નમસ્કાર કર્યો? ખરેખર તો સિદ્ધ પદ છે એ અરિહંત પદથી ઉચ્ચ પદ છે, તો પહેલા ઉચ્ચ પદને નમસ્કાર કરવો ઘટે. પરંતુ પહેલા અરિહંત પદને નમસ્કાર કર્યા પછી સિદ્ધ પદને નમસ્કાર કર્યો છે એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની ભક્તિ અને ભક્તિનું નિદાન છે. આ સત્પુરુષની ભક્તિ, જ્ઞાનીની ભક્તિ ઉપર એમને પંચ પરમેશ્વરનું દ્રષ્ટાંત લીધું છે, સિદ્ધાંત સાબિત કરવા માટે. ઠીક. પછી બીજો વ્યવહારિક વિષય લીધો છે, પણ આ પેરેગ્રાફમાં આ વિષય આવ્યો. સાતસો એકાવનમાં એમણે સંકિત, એને સંકિત કહી દીધું છે. આ સંકિત છે, ખુલાસો કર્યો છે કે એ સંકિતનું કારણ જોઈને અમે એને સંકિત કર્યું છે. ત્રણ પ્રકારના સંકિત થાય પાછા, અને એ સંકિતનું કારણ જોઈને એને સંકિત, સંકિતનો આરોપ કરી દીધો છે કે જેને સર્વાર્પણ બુદ્ધિએ, પરમેશ્વર બુદ્ધિએ જ્ઞાનીની ભક્તિ અને સમીપતા ભાવમાં પ્રાપ્ત થાય, એ જીવ વંચના બુદ્ધિમાં રહીને અટકે નહીં, અને એ અવશ્ય જે દશા જ્ઞાનીની છે એ દશાને અવશ્ય પ્રાપ્ત કરે છે. 196માં કે 94માં એમને એ વાત પોતાના અનુભવથી લીધી છે કે અમને જ્ઞાન પ્રાપ્તિ આ જ રીતે થઈ છે, અને અમે એમ સમજીએ છીએ કે ત્રણેય કાળે જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. એ પોતાના અનુભવથી લીધી છે. એટલે એક વાત તો એ છે કે ચોથો કાળ હોત તો કાંઈ સવાલ નથી, કે મહાવિદ્ય ક્ષેત્ર હોત અહીંયા તો પણ કાંઈ સવાલ નથી, કે અર્જુન પરમાત્માના તીર્થંકર પરમાત્માની વાણીનો પણ યોગ થાત અથવા ભાવની સંતોનો પણ યોગ થાત. પણ અહીંયા હવે એક જીવંત નિમિત્ત કોઈ બાકી રહ્યું, સજીવન મૂર્તિ જેને કહી, એ સજીવન મૂર્તિ અહીંયા એ પણ પછી જ જોવા મળે એવી પરિસ્થિતિ છે. કરોડો અબજોમાં એકાદ મળે એવી પરિસ્થિતિ છે. ત્યાં તેનું ગૌણ પણ થવું કે તેનાથી દૂર પણ થવું, વિમુખ પણ થવું એનો તો વિચાર પણ કરવા જેવો નથી, પણ દૂરવર્તી પણ થવું તો એ ગાડી ચૂકી જવાની વિષય છે. આ ભાવનું વિષય તેથી પોતાની અલ્પજ્ઞતા લઘુતા વિચારી તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, તે પણ વંચના બુદ્ધિ છે. ત્યાં નાની પ્રત્યે પણ જીવ લઘુતા ધારણ ન કરે તો તે જીવ પ્રત્યક્ષપણે ભવભ્રમણથી ભય નથી પામતો, એમ જ વિચારવા યોગ્ય છે. સાથે ત્યાં ભલે કશાયની મંદતા દેખાય, ભલે શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ દેખાય, પણ જો અહીંયા આ પ્રકારની જો ક્ષતિ હોય, ખામી હોય, તો ત્યાં તેને ભવભ્રમણનો ભય નથી એમ વિચાર. કેટલી કડક વાત લઈ લીધી છે. વધારે ખાસ લક્ષ્ય તો પ્રથમ જીવને જો આ થાય, આ વિષય ઉપર, આ વાત ઉપર એનું વજન જાય, પ્રત્યક્ષ યોગ, એટલે આખું બીજું પ્રકરણ એના ઉપર લખ્યું છે આ પુસ્તકનું, પ્રત્યક્ષ યોગ ઉપર આત્મિક પ્રકરણ જ જુદું લીધું છે, કેમ કે એના ઉપર કેટલું વજન દેવા યોગ્ય છે એ બહુ વિચાર માંગે એવો વિષય છે. વધારે ખાસ લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વશાસ્ત્રાર્થ ને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે, ન તો નિતર શાસ્ત્રનો આશય પણ સમજી શકાય એવું નથી અને આત્માર્થની સિદ્ધિ પણ થાય એવું નથી. જ્યાં આત્માર્થિતાની સિદ્ધિ નથી ત્યાં આગળની વાત પછી કોઈ થવાનો પ્રશ્ન રહેતો નથી. ઉપરોક્ત વચનામૃત મુમુક્ષુ જીવને આ વિષયમાં અત્યંત ઉપકારી થાય તેવું છે. આ વિષય મહત્વનો વિષય છે અને શ્રીમદજીના આ મોટા ગ્રંથમાં તો અનેક પત્રોમાં આ વિષય આવે છે. આત્મસિદ્ધિમાં પણ શરૂઆતમાં જે ગાથાઓ લીધી છે, 8-9 ગાથા પછી 17 ગાથા સુધી બધી એ વિષય ઉપરની ગાથા લીધી છે. પ્રાય મુમુક્ષુ જીવને જ્ઞાની પ્રત્યે યથકિંચિત વિનય તો હોય છે, યથકિંચિત પણ વિનય ન હોય તો એ મુમુક્ષુતાના નામને પણ યોગ્ય નથી. યથકિંચિત તો વિનય એને હોય છે, એટલે અંશમાં એ વાત લીધી છે કે કોઈને અવિનયના ભાવ થાય તેને તો મુમુક્ષુનું નામ પણ આપી શકાય નહીં. પરંતુ તેવા વિનયની ઓછપને શ્રીમદજીએ અહીં વંચના બુદ્ધિ કહીને આ વિષય પર ઘણો પ્રકાશ પાડ્યો છે, અથવા એક નવો પ્રકાશ પાડ્યો છે, વિશિષ્ટ પ્રકાશ પાડ્યો છે આ વિષય. કેમ કે સામાન્ય રીતે તો મુમુક્ષુ જીવને ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાની પ્રત્યે વિનય આવે છે અને હોય છે ત્યારે જ એને મુમુક્ષુ કહેવાય છે, પણ વિશિષ્ટ પ્રકાર એ પાડ્યો છે કે એ વંચના બુદ્ધિનો પ્રકાર થઈ જાય જો એને ઓળખાણ થઈને જે સમર્પણ અને જે એને સર્વાર્પણ પણ આવવું જોઈએ, જે પરમેશ્વર બુદ્ધિએ એને એ વાત દેખાવી જોઈએ, વિષય લક્ષમાં આવવો જોઈએ, એને મહિમાનું સ્થાન થવું જોઈએ, એ ન થાય તો તે ખરેખર પોતે જ પોતાથી છેતરાઈ જશે અને ભવભ્રમણ ટાળવાનો એક પ્રસંગ છે, એ પ્રસંગ એને માટે યોગ છે એ અયોગ થઈ જશે, અયોગ બરાબર છે. પણ થોડી ભક્તિ થઈ તો પણ અયોગ થઈ ગયો, યોગ ન રહ્યો પણ એ અયોગ થઈ ગયો. ઘણો પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું છે કે આવો જીવ હજી ભવભ્રમણના ભય વિનાનો છે. એ વાત બહુ ઊંડાણથી આવી છે કે મુમુક્ષુ હોય અને ભવભ્રમણના ભયની લાગણી ઉત્પન્ન થઈ હોય એ જાતનો એ પ્રકારનો મુમુક્ષુ હોય તેને તો આવી વંચના બુદ્ધિ થતી નથી, પણ એને તો સર્વાર પણ બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. અને તેથી એ સીધો સંબંધ છે ને એ પ્રકારના પરિણામમાં ભવભ્રમણના ભયને ભયને હોવાને અને ભવભ્રમણના ભયને નહીં હોવાને આ વિષય સાથે સીધો સંબંધ છે એમ વાત છે. તેથી તેને શાસ્ત્ર જ્ઞાનનો લાભ કે બીજી કોઈ ક્રિયાનો લાભ થઈને આત્માર્થની સિદ્ધિ નહીં થાય. આગળ તો જ્ઞાન દશા પ્રાપ્ત થવાનો તો પ્રશ્ન જ નથી, પણ આત્માર્થિતાની પણ સિદ્ધિ તેને નહીં થાય. આ રીતે વંચના બુદ્ધિનો દોષ પણ જીવને મુમુક્ષુની ભૂમિકામાં નિહિત પ્રતિબંધક કારણ છે, એક છુપાયેલું પ્રતિબંધક કારણ છે, એટલે વંચના બુદ્ધિ એવું નામ આપ્યું છે. ખુલ્લું પ્રતિબંધક કારણ તો એ છે કે કોઈ જીવ સીધો જ વિરોધ કરે છે ત્યારે તો એ ખુલ્લું ખુલ્લું પ્રતિબંધક કારણ છે, અને ત્યાં તો સમજી શકાય એવી વાત છે કે આ તો જીવને નુકસાનકારક છે. પણ જ્યાં મહાત્મ બુદ્ધિ જે પ્રમાણમાં હોવી જોઈએ એ પ્રમાણ જ્યાં સચવાતું નથી ત્યાં એને જે ભૂલ થાય છે એ ભૂલ થવામાં એવું એ પ્રતિબંધક કારણ છે કે જે પોતાને ખ્યાલમાં આવી શકતું નથી, છુપાયેલું પ્રતિબંધક કારણ છે. તેથી અલ્પ વિનયના પરિણામ વાળા જીવે અલ્પ વિનયનો સંતોષ પામવા જેવું નથી, એ પરિણામમાં સંતોષ પામવા જેવું નથી. એ નાના ભક્તિ તો છે, ભલે ઓછી છે, પણ છે તો ખરી, એ રીતે સંતોષ પામવા જેવું નથી. કેમ કે તે તો વંચના બુદ્ધિરૂપ દોષ જોકે આ તો હજી ઘણી હીન ભૂમિકા છે, નીચેની ભૂમિકા છે. પણ સાધકજીને કોઈ પણ સ્તરની સાધકની ભૂમિકામાં ક્યાંય સંતોષ પામવો એ સિદ્ધાંત બહારનો વિષય છે. ચાહે તે આત્માર્થી હો, સમ્યક દ્રષ્ટિ હો, પંચમ ગુણ સ્થાનવર્તી હો કે મુનિ દશામાં હો, પૂર્ણતા ન થાય ત્યાં સુધી સંતોષ પામવાનો વિષય કોઈ પણ સાધકને સંભવી શકે નહીં. હોય તો ત્યાં સાધક પણ નથી પણ બાધક પણ ચોખ્ખે ચોખ્ખું ઉત્પન્ન થઈ આવે છે, એમ વચનામૃતમાં એ વિષય કીધો છે. કે મુનિને એમ લાગે છે કે આ ધીમી ધારે અમૃત પીવાય છે, નહીતર તો સમ્યક દ્રષ્ટિની અપેક્ષા એ પ્રચુર સ્વસંવેદન છે મુનિરાજને, એ તો ના પાડે છે કે આ ધીમી ધારે સ્વરૂપનું આનંદ અને સંવેદન છે. હે, પાતળી ધારે, પાતળી ધારે તો કે ધીમી ધારે, એમને તો એક સાથે પૂર્ણતા જોઈએ છે. એનું કારણ શું છે કે આ લાઈન છે, આ માર્ગ છે, એનો ઉપાડ જ પૂર્ણતાને લક્ષે છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત છે, એ લક્ષ ક્યાંય છૂટતું નથી. એ શરૂઆત થયા પછી સમ્યક દર્શન થાય, મુમુક્ષુતા થાય, સમ્યક દર્શન થાય કે મુનિપણું થાય, પૂર્ણતાનું લક્ષ તો છૂટવાનો પ્રશ્ન જ રહેતો નથી. જેવું મારું દ્રવ્ય સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ પરિપૂર્ણ છે, સામર્થ્ય જેવું મારું પરિપૂર્ણ છે, એની છેલ્લી હદની દશા જ્યાં સુધી એવી જ બિલકુલ થઈને ઉત્પન્ન થાય ત્યાં સુધી ક્યાંય પણ સંતોષ પામવો એ વાત પ્રગતિને બાધક તો છે, વિકાસને બાધક તો છે, પણ એ પોતાને પડવાનું કારણ છે. આગળ વધવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, પણ એ જ પડવાનું કારણ છે. એટલે અલ્પ વિનયના પરિણામ વાળા જીવે તેમાં સંતોષ પામવા જેવું નથી, તે તો વંચના બુદ્ધિરૂપ દોષ છે. તેમજ આ પ્રકારના દોષની, આવો દોષ રહેતો હોય, થતો હોય તો તેની ઉપેક્ષા પણ કર્તવ્ય નથી, તેને ગૌણ પણ કરવા જેવું નથી. છે એવો દોષ થાય છે, પણ ચાલો કાંઈ વાંધો નહીં, હોય તો એવું થાય એવું હોય, એ પણ કરવા જેવું નથી. એ દોષની ગૌણતા પણ ઉપેક્ષા પણ કરવા જેવી નથી, કારણ કે તેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. મુમુક્ષુતામાં આગળ વધીને જ્ઞાન દશા સુધી પહોંચવું છે, એ યોગ્યતા વિશેષને લઈને પહોંચી શકાય છે, તે યોગ્યતા જ રોકાઈ જાય છે. એના ઉપર જ પ્રતિબંધ આવે છે, અવરોધ આવે છે. વળી ઉલ્લાસિત વીર્યથી પોતાનું નિર્હિત કરવાનો જે ઉત્સાહ, તેનું ઉત્પન્ન ન થવું તેને પ્રમાદ કહે છે. પ્રમાદ છે, એ પણ અવાંછનીય પરિણામ છે મુમુક્ષુતાની ભૂમિકામાં. પ્રકરણ તો એ છે એવા પરિણામ નહીં હોવા જોઈએ, એ પ્રકરણ ચાલે છે. એમાં પ્રમાદ પણ ન હોવો જોઈએ. તો પ્રમાદ કોને કહેવો? કે ઉલ્લાસિત વીર્યથી પોતાનું નિર્હિત કરવાનો જે ઉત્સાહ, જેને સંવેગ કહે છે, આત્મ પ્રત્યયી પરિણામમાં વેગનું, જોરનું ઉત્પન્ન થવું, ઉત્સાહનું ઉત્પન્ન થવું, વીર્યનું ઉછળવું, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા જેને કહેવામાં આવે છે તેનું ઉત્પન્ન થવું તેને પ્રમાદ કહે છે. આવો પ્રમાદ રહેવાનું કારણ તે છે કે આવો પ્રમાદ કેમ રહેશે જીવને, કે વિચારની ભૂમિકામાં પરમાર્થ વિષયક જે વાસ્તવિકપણે મૂલ્યાંકન થવું જોઈએ તે પ્રકારે થવું નથી. શું છે આ બહુ પ્રેક્ટિકલ થાય છે. વેપારીઓને એક વાત સમજાયેલું છે, દ્રષ્ટાંત લઈએ તો કોઈ એવો બાર્ગેન મળે, સોદો મળે કે જે કોન્ટ્રેક્ટ થતા પુષ્કળ નફો થાય હોય તો વેપારી એ સોદો પતાવીને ઊભો થાય. વેપાર કરતા હોય, મોટો વેપાર કરતા હોય, એને ખબર હોય કે એને એક ખ્યાલ આવી ગયો કે આ કામ કરી લેવા જેવું છે એટલે એ કામ પૂરું કરીને ઊભા થાય. ત્યાં સુધી પેલાને પગથી ઉતરવા દે નહીં, જેની સાથે કામ કાઢ્યું હોય એને ઉતરવા ના દે, ગાડી છોડવા ના દે. તમે બીજાની સાથે વિચાર કરી જુઓ, અમારા જેવું કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તમારી સાથે નહીં આવે, તમારે જો પૂછો ચાર જણને તમે એમ નહીં કરે, અત્યારે ફિનિશ કરો, સહી કરો, બાનું લઈ દો, બાનું પરસ્પર જે કાંઈ વ્યવહાર થતો હોય પણ એ સહી સિક્કા કરીને ઊભો થાય. એમાં એ ઘડી ચૂકે નહીં, ચૂકે એની પાછળ શું કારણ છે કે એને જે ફાયદો નફો થયો છે એ લાભનું મૂલ્યાંકન રહેલું છે. લાભ તો ક્યારે થશે કે સોદા પ્રમાણે માલની લીટી દીટી થશે એટલે એક્ઝિક્યુટ થશે કોન્ટ્રાક્ટ, અને જ્યારે એનું પેમેન્ટ ઘરમાં આવશે ત્યારે નફો મળશે. માલ આપી દેવાથી કાંઈ વેપાર થઈ ગયો એમ નથી, પણ માલની કિંમત જ્યારે આવે છે નફા સહિતની ત્યારે ખરેખર ઘરમાં નફો આવે છે. પણ એની ચટપટી ક્યારે થાય છે ખરેખર, કે જ્યારે એ વાત નક્કી થવાની હોય ત્યારે. આ તો પોતાનો અનુભવ ગુચર વિષય છે કે નહીં. એ બધા એમ કે છે હોશિયાર વેપારી હોય એ એને નીચે ઉતરવા દે નહીં, એને બાંધીને કામ પૂરું કરે, છૂટકો બંધનમાં લઈ દે. તો અહીંયા કેટલો નફો છે શું કે અનંતો લાભ છે. સાદી અનંત કાળનું અનંત સુખ પ્રાપ્ત થાય એવી સિદ્ધ દશા એનો કોન્ટ્રેક્ટ અહીંયા કરવાનો છે. ત્યાં મુમુક્ષુતાની ભૂમિકામાં સહી સિક્કા અહીંયા થાય છે, પહેલા યોગ્યતામાં થાય છે અને એનું સિદ્ધ પદ નક્કી થઈ જાય છે. ત્રિલોકીનાથે તિલક કર્યું એના જેવી મોટી વાત કઈ હોય? આ તિલક ક્યારે કરે છે? સપણ કરે છે ત્યારે તિલક કરે છે કે નહીં? કબૂલભાઈ તમને કન્યા આપવાનો કબૂલ, આ તમારા કપાળે તિલક કર્યું. આજે પૂજી બહેનશ્રીનો ચૈત્ર વદ આઠમ એટલે જાતિ સ્મરણ જ્ઞાનનો દિવસ છે. 1991 ચૈત્ર વદ આઠમ 50 વર્ષ થયા, 45 સાલ થયા. જ્યારે ગુરુદેવને વાત કરી 7 મહિના પછી, ગુરુદેવને ભાસતો હતો જ્ઞાનમાં પણ વાત અંકે થઈ ગઈ, ત્યારે એમ કહ્યું કે ત્રિલોકીનાથે તિલક કર્યું. શું ગુરુદેવ એવા શબ્દો વાપર્યા છે આ પ્રસંગ ઉપર કે ત્રિલોકીનાથે તિલક કર્યું સિમંદર ભગવાન. ત્રિલોકીનાથ એટલે સિમંદર ભગવાને આજે તિલક કર્યું. આનાથી બીજી મોટી કઈ વાત હોય? એ તિલક અહીંયા થાય છે, યોગ્યતામાં તિલક થાય છે. શેનું થાય છે? સિદ્ધ પદનું તિલક થાય છે. એવું તિલક થાય ને ઉત્સાહ ન આવે, વીર્ય ન ઉછળે, એવું બને. પણ છતાંય ખબર પડે વિચાર દશામાં કે આ સિદ્ધપદનો વેપાર છે, સિદ્ધપદનો આ લાય માર્ગ છે, ઉપાય છે, અને છતાં પ્રમાદ રહે, તો એનું કારણ શું? વિચારવું તો બરાબર છે, શાસ્ત્રમાંથી, પુસ્તકમાંથી કે વ્યાખ્યાન સાંભળીને એ તો ખબર પડી છે કે અહીંયા આમાં સફળ થવાથી, આ માર્ગ, આ લાઈન હાથમાં આવી જવાથી તો સિંહનો છેડો સિદ્ધપદમાં આવ્યા વગર રહેવાનો નથી. બહુ સ્પષ્ટ વાત છે. એક જીવને સંસ્કાર પડે, એ યોગ્ય મુમુક્ષુની ભૂમિકામાં સંસ્કાર પડે છે, સમ્યક દર્શન તો પછી થાય, તો પણ એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે જ કરે, અને જે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે તે સિદ્ધપદને પ્રાપ્ત કરે જ કરે. પરમાર્થ વિષયક જે વાસ્તવિકપણે, પરમ પ્રયોજન વિષયક જે વાસ્તવિકપણે મૂલ્યાંકન થવું જોઈએ, તે પ્રકારનું વાસ્તવિક મૂલ્યાંકન નથી થયું. મૂલ્યાંકન પર કેટલો બધો આધાર છે. પુરુષાર્થનો મૂળ આધાર મૂલ્યાંકન છે, જ્ઞાનમાં થયેલું મૂલ્યાંકન એ પુરુષાર્થ કરવાનો મૂળ આધાર મુદ્દો છે, પોઈન્ટ છે. નહીતર જાણ પણ થાય ને પુરુષાર્થ ઉપડે નહીં. ઉલટાનો એને પ્રશ્ન રહે કે વાત સાચી છે, સમ્યક દર્શન આમ થાય, આત્મા આવો જ છે, પણ પુરુષાર્થ કેમ ઉપાડવો એ હજી અંદરમાં થતું નથી, આવડતું નથી. એટલે ઠેક ઠેકાણે જઈને એ પ્રશ્ન પૂછે કે સમજાય છતાં પુરુષાર્થ ઉપાડવા શું કરવું, ન સમજાય તો એમ જઈને પૂછે કે ન સમજાય તો સમજાય કેવી રીતે. પણ જેને બુદ્ધિ છે અને સમજાય છે એ પ્રશ્ન પૂછે કે સમજાય તો છે પણ પુરુષાર્થ માટે શું કરવું, એ પ્રશ્નનો આ સીધો પ્રત્યુત્તર છે કે તને સમજાણું છે પણ મૂલ્યાંકન થયું નથી. સો આંક આવડતા હોય એવા બાળકને 100 રૂપિયાની નોટ આપો, અમે તો બધી ભાષાના આંકડા 100 રૂપિયા, કોઈ કહેશે કે આના ઉપર 100 રૂપિયા લખ્યું છે, પણ એ 100 રૂપિયાનું મૂલ્ય કેટલું એ બાળકને ખબર નથી હોતી, તો એ નોટને ફાડી પણ નાખે. એનો રંગ રૂપ અને અક્ષર અને આંકડાનું જ્ઞાન થાય તો મૂલ્યાંકન થવું એ બીજી વાત છે. એમ શાસ્ત્ર વચન, અર્થઘટન, ભાવાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ બધા અર્થ આવડે, પણ મૂલ્યાંકન થવું ખૂબ બીજી વાત છે. મૂલ્યાંકન થાય તો પુરુષાર્થ ઉપડે ઉપડે, અને મૂલ્યાંકન ન થાય તો પુરુષાર્થ વિષયક પ્રશ્ન એક સમસ્યા ઉભી રહે છે કે આનું શું કરવું, પુરુષાર્થ કેમ ઉપાડવો, કેનું મૂલ્યાંકન કરવું, આમાં કેટલો લાભ ને નહીતર નુકસાન કેટલો, એ અનંત ભાવ બ્રહ્મ ચારેય ગતિના જન્મ મરણના મૂંઝવણના પ્રતિકૂળતાના રોગના શોકના દારિદ્રતાના છેદનના ભેદનના તાડનના દુઃખના તરસના અનેક પ્રકારની વેદનાઓથી માંડીને બધા દુઃખોનો સરવાળો મૂકીએ તો જોયા જાય નહીં ને સાંભળ્યા જાય નહીં એવા દુઃખ છે, એટલું નુકસાન સામે છે. આ નુકસાન ન થાય એક પાયભાર ને નફો થાય અનંત ગુણો, એનું મૂલ્યાંકન કેટલું કે પુરુષાર્થ ઉપડે એટલું. સીધી વાત એ છે, પુરુષાર્થ ન ઉપડે તો વાસ્તવિક મૂલ્યાંકન નથી. અને તેથી સાતાના ઉદયમાં અથવા કષાયની મંદતાવાળા પરિણામમાં રસ રહે છે. પ્રમાદના કાળમાં જીવને સાતાના ઉદયમાં રસ રહે છે, અને જ્યાં જીવને રસ રહે છે ત્યાં સમયનું નિર્ગમન કેટલું ઝડપથી થાય છે તેની તેને ખબર પડતી નથી. એકાગ્રતા છે ને, રસ છે ત્યાં એકાગ્રતા છે, ને એકાગ્રતા છે તીવ્ર રસ છે ત્યાં સમય કેટલો પસાર થાય છે એને સમજમાં આવતું નથી. તેથી સાતાના ઉદયમાં અથવા કષાયની મંદતા વાળા પરિણામમાં રસ રહે છે, અથવા કોઈને શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડનો રસ રહે છે, અને સ્વકાર્યનો અંતર પુરુષાર્થ ઉપડતો નથી. પોતાનું જે નિજ હિતનું કાર્ય થવું જોઈએ એ દિશાની અંદર અંતર્મુખની દિશા પ્રત્યે જે પુરુષાર્થ ઉપડવો જોઈએ એ પુરુષાર્થ ઉપડતો નથી. આવા પ્રમાદનો યથાર્થ સમજણ પૂર્વક ત્યાગ ન થાય તો શાસ્ત્રથી થયેલું જાણપણું કાંઈ કાર્યકારી થતું નથી. કારણ કે એ જાણપણું જે બાહ્ય દ્રષ્ટિથી પરલક્ષે જાણપણું થયું હોય છે એ જાણપણામાં એવી શક્તિ નથી, એ જાણપણું એવું એને કામમાં આવતું નથી કે એને અંતર પુરુષાર્થમાં યોજે જોડે, એવું એ જાણપણું હોતું નથી, એમાં એ પ્રકારની શક્તિ હોતી નથી. એટલે આવા પ્રમાદનો યથાર્થ સમજણપૂર્વક ત્યાગ ન થાય તો જે શાસ્ત્રથી સમજાયું છે જણાયું છે તે કાંઈ કાર્યકારી થતું નથી, અને પ્રમાદમાં મનુષ્ય ભવનો અમૂલ્ય સમય વ્યતીત થઈ જાય છે. જેને જ્યાં લાભ હોય ત્યાં એ મોડું કરવા માગે નહીં, મોડું કરવાનું પછી કરીશ એ વિચાર આવે ત્યાં આત્મરૂચિનો અભાવ થઈ જાય હોય છે, ત્યાં જે પ્રકાર ઉપજે છે એ સિવાય પ્રકાર ઉપજતો. અને પ્રમાદમાં મનુષ્ય ભવનો અમૂલ્ય સમય વ્યતીત થઈ જાય છે. તેથી જ મહાપુરુષોએ કહ્યું છે કે પ્રમાદ મહાહિતુ છે, પ્રમાદ જેવો બીજો કોઈ મોટો દુશ્મન નથી. રિપુ એટલે દુશ્મન, મહા એટલે મોટો. આવો જે પ્રમાદ છે કે જે પુરુષાર્થના અભાવમાં પછી ભલે બહારમાં ક્રિયાનું ખોખું શાસ્ત્ર વાંચનનું હોય, ક્રિયાનું ખોખું કોઈ પણ કષાયની મંદતાને લઈ આવવા વાળું હોય, કે સાતાવેદનીના ઉદયમાં બાહ્ય અનુકૂળતામાં એને ઠીક પણ રસ રહેતા સમય નિર્ગમન કરતો હોય, કે આપણે કાંઈ હમણાં વાંધો નથી, તો એ મહા દુશ્મનના હાથમાં પકડાયેલો જીવ છે, પ્રમાદ રૂપી મહારિપુના હાથમાં પકડાયેલો જીવ છે. એને ત્યાં ભય થવો જોઈએ. આવા પ્રમાદના પરિણામ થઈ આવતા ભય થવો જોઈએ. ઠીક, આ લક્ષણ એક બાંધ્યું છે પાત્રતામાં, યોગ્યતામાં એક લક્ષણ બાંધેલું છે કે મુમુક્ષુ જીવને પ્રમાદ અને અજ્ઞાન એ બેનો જ ભય છે. પ્રમાદનો એને ભય થાય છે અને અજ્ઞાનનો એને ભય થાય છે. અરે રે, આ સમય ચાલ્યો જાય છે, મારું કામ જે કરવું છે એ કામ ન થાય ને સમય ચાલ્યો જાય, એના જેવી બીજી કોઈ ખોટ મને નથી. માણસને નુકસાન જાય ત્યારે ભયવાન થાય છે, મુમુક્ષુ જીવ આ જગ્યાએ ભયવાન થાય. વળી અપરિપક્વ વિચાર દશા અથવા અધૂરા નિશ્ચયને લીધે જીવને વિભ્રમ સાથે વિકલ્પ અથવા શંકા વગેરે રહ્યા કરે છે, અને તેથી તેને સત્પુરુષની ઓળખાણ અને પ્રતીતિ થતી નથી. આ પ્રકરણ શું ચાલે છે કે જીવ અનંતકાળમાં એને સત્પુરુષ તો અનંત વાર મળ્યા છે પણ એક વાર પણ એને સાચી ઓળખાણ થઈ નથી. ઓઘે ઓઘે એણે જેમ સમોસરણમાં તીર્થંકરની પૂજા ભક્તિ કરી છે એમ ઓઘે ઓઘે એને સત્પુરુષને સ્વીકાર્યા છે, ઓળખીને સ્વીકાર્યા નથી અથવા ઓળખાણ થઈ નથી. અને એ જ જીવનો સૌથી મોટામાં મોટો દોષ છે અથવા એ જ જીવને પરિભ્રમણ નહીં મટવાનું એક કારણ છે, ઉપસ્થિત કારણ રહેલું છે. તો એ માટે કેવા કેવા નહીં ઓળખાણ થવાની અંદર કેવા કેવા પ્રકારના અનુચિત પરિણામ રહ્યા છે કે જેથી એને ઓળખાણ થઈ નથી એ વિશે ચાલે છે. એમાં એ વિષય અહીંથી શરૂ કર્યો 21મા પાને. હું સમજુ છું વિનયની ઓછાએ અપકર્તી ભાઈ કુટુંબ પરિગ્રહાદી સંયોગને વિશે જ્ઞાની કરતા પણ અધિગ્રાહ, એ પણ એક કારણ છે. અને ગ્રંથ સંબંધી વાંચન વ્યાખ્યાન કુશળતા આદિ વગેરે માં અહમ પણ આગ્રહ, પરંપરાનો આગ્રહ, ક્રિયાકાંડનો આગ્રહ તે વગેરે, પછી વંચના બુદ્ધિનું પ્રકરણ, ત્યાર પછીના વળી આ પરિણામ બીજા કારણોથી લીધા છે. એ બધા કારણો ઉપરાંત આ પાછી વાત લીધી છે. અપરિપક્વ વિચાર દશા, વિચાર દશાની અંદર પણ આ વિષયની પરિપક્વ વિચાર દશા હોવી ઘટે છે. જેને પીઢ વિચાર દશા કહેવામાં આવે છે એવી પરિપક્વ વિચાર દશા, કોઈ વાતને ઉપર ઉપરથી છોડી ન દે, એનું તળિયું જોવે, એને બરાબર તાત્વિક રીતે એની મૂલવણી કરવાની વિચાર દશા હોવી જોઈએ. એટલે ઊંડે જઈને પરિપક્વ વિચાર દશાથી જો નિર્ણય થાય તો એને સત્પુરુષની ઓળખાણ અને પ્રતીતિ થાય. અધૂરો નિશ્ચય હોય, ઉપર તબકે કેટલા ચિહ્નોથી નિશ્ચય કરે, એ અધૂરો નિશ્ચય છે. એને લીધે પણ એને ખરેખર જે સત્પુરુષની ઓળખાણ અને પ્રતીતિ થવી જોઈએ તે થતી નથી. અથવા કાંઈ ને કાંઈ શંકા રહે, વિકલ્પ રહે એવી સ્થિતિમાં આ પણ જીવના એવા દોષ છે કે જેને લીધે નાનીના વચનમાં રહેલા ગંભીર આશયથી તે વંચિત રહી જાય છે. શું છે, આપણે સવારે પ્રકરણ ચાલે છે 2 દિવસથી વિધિવાર આત્મ અવલોકનમાં. ભલે જ્ઞાની અને અજ્ઞાની એક જ શાસ્ત્રમાંથી એક જ વિષયની વાત કરતા હોય તો પણ ફેર એટલો છે કે જ્ઞાનીના વચનોમાં સ્વરૂપ પ્રાપ્તિની વિધિ આવે છે, અજ્ઞાનીના વચનમાં સ્વરૂપ પ્રાપ્તિની વિધિ આવી શકતી નથી. કેમ કે જે વિધિથી પોતે અજાણ્યો છે એ વિધિ કહેવા તે સમર્થ નથી. કેમકે એ બહુ સૂક્ષ્મ વિષય છે. 2 દિવસથી આપણે ચાલે છે એ વિષયની સૂક્ષ્મતા એટલી છે કે જે સૂક્ષ્મતામાં એ આવ્યો નથી. કહેવામાં તો ઘણું સ્પષ્ટીકરણ હોય ત્યારે કહી શકે. સૂક્ષ્મતા તો એવી છે કે વચનમાં મૂકવી એકવાર સૂક્ષ્મ હોય તો જ્ઞાની મૂકે, નહીં તો એ મૂકી ન શકે સૂક્ષ્મ ન હોય તો. પણ જેને એ વિષયથી જ જાણ પણ હોય એનો સૂક્ષ્મ તો એ વિષયમાં કથનનામાં નિમિત્તભૂત થઈ શકતો નથી. એટલે બંને વચ્ચેનો કોઈ આંતરો તપાસવો હોય તો એ એક જ છે કે એકમાં વિધિનો વિષય પ્રદર્શિત થાય છે, બીજામાં વિધિનો વિષય આવતો જ નથી. જે જીવ સૂક્ષ્મ ઉપયોગે કરીને વિધિને માર્ગને શોધતો હોય છે તેવા જીવને જ્ઞાની પુરુષના વચનમાં એ વિધિનો વિષયની ગંભીરતા છે એ પકડાય છે. પકડાય છે ત્યારે તેની અંતર પરિણતિ તેને ઓળખાય છે અને ત્યારે તેનું મહાત્મ્ય તેના હૃદયગત થાય છે. એ હૃદયગત થયેલા મહાત્મ્યથી એ એમ કહે છે કે આ જ્ઞાની મારા માટે દેહધારી રૂપે પરમાત્મા થયા છે. ક્યાંથી વાત અનુસંધાન આવે છે એ વાત? શ્રીમદજી એ વાત લીધી છે, સમ્યક દર્શન થયા પછી એ વાત કરી છે. 24મા વર્ષમાં એ વાત ચાલી છે. તો આવી વાત કરી છે એ કોઈ અતિશયોક્તિ કરી છે એમ ખરેખર નથી, એ કોઈ અતિશયોક્તિ કરી છે એમ નથી. કહેતા દિવસ પહેલા ભાઈ એક પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવે બેનસેના વિષયમાં કેટલીક વાતો તેની અવતારમાં જે છપાણી, એ અતિશયોક્તિ લાગે એવી, કોઈને અતિશયોક્તિ લાગે એવી બહાર આવી, પ્રસિદ્ધ થઈ, તો શું સમજવું જોઈએ? કે જો ગુરુદેવને આપણે ઓળખ્યા હોય, એ સત્પુરુષને આપણે ઓળખી શક્યા હોય, તો મુમુક્ષુતામાં એટલી વિચક્ષણતા હોવી ઘટે છે કે આટલી બધી જોરથી વાત કરી તો કાંઈક અંદર ગંભીર કારણ ઊભું છે. શું કાંઈક અંદર ગંભીર વાત છે કે જે વાત મને અત્યારે સીધે સીધી સમજાતી નથી એ સમજવાનો પ્રયત્ન થવો ઘટે છે. આમ આપણું